એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા શબ્દની ઊંડી વાત કરવાના છીએ જે આપણે લગભગ રોજ સાંભળીએ છીએ, નાગરિકતા, સિટીઝનશીપ.
હા, સિટીઝનશીપ. પણ લાગે છે કે આપણે એનો સાચો મતલબ પકડ્યો છે.
એ જ મોટો સવાલ છે. શું એ ખાલી મતલબ આપણું વોટર આઈડી છે કે પાસપોર્ટ, બસ એક કાગળ, કે પછી
કંઈક વધુ ઊંડું, કંઈક વધુ સક્રિય? અને આ સવાલ ખબર છે આજે બહુ જ જરૂરી છે.
કેમ, શું લાગે છે?
અરે જુઓ ને ચારે બાજુ, લોકશાહી સામે કેટલા પડકારો છે, સમાજ કેટલો બધો વિવિધતાવાળો થતો જાય છે.
હા, એ તો છે.
તો આવા ટાઈમે આપણે સમજવું પડે કે એક નાગરિક તરીકે આપણી ભૂમિકા શું છે, આપણો રોલ શું, અને એક સમાજ તરીકે આપણે ક્યાં જવું છે, આપણું લક્ષ્ય, આપણો ગોલ શું છે.
બરાબર. અને આ બધા ગહેન સવાલોના જવાબ શોધવામાં આપણને રિચાર્ડ બેલામીના વિચારો મદદ કરશે. એમના બે પુસ્તકો છે, સિટીઝનશીપ અને સિટીઝનશીપ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આજે આપણે એના પર જ વાત કરીશું.
હા, ચાલો શરૂ કરીએ.
તો પહેલા એ કહો કે આ રિચાર્ડ બેલામી છે કોણ, મતલબ એમનું શું યોગદાન છે?
રિચાર્ડ બેલામી એ લંડનની યુનિવર્સિટી કોલેજ UCLમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે, બહુ જ જાણીતા અને માનવંતા. એમની પકડ છે ને એ યુરોપિયન પોલિટિક્સ, બંધારણીય સિદ્ધાંત, લોકશાહી શાસન, આ બધા પર જબરદસ્ત છે.
અને એમના વિચારોમાં એવું તે શું અલગ છે, શું ખાસ છે?
એમની ખાસિયત એ છે કે એટલે એ ખાલી હવામાં વાતો નથી કરતા, એ થિયોરીને પ્રેક્ટિકલ પોલિટિક્સ સાથે જોડે છે, બંધારણ કેવી રીતે કામ કરે છે ને એની સાથે.
ઓ, એટલે થિયોરી અને પ્રેક્ટિસનું મિશ્રણ.
બરાબર. એ જેને રાજકીય બંધારણવાદ કહે છે ને એના હિમાયતી છે.
રાજકીય બંધારણવાદ, એ શું છે, જરા સમજાવશો?
એનો સીધો સાધો મતલબ એ કે બંધારણનું રક્ષણ ખાલી કાયદા કે કોર્ટ નથી કરતી, ખરી રક્ષક તો જનતા છે, લોકો, એમની રાજકીય જાગૃતિ, એમની ભાગીદારી.
વાહ. એટલે બંધારણ પુસ્તકોમાં નહીં પણ લોકોની ક્રિયાઓમાં, એમની સક્રિયતામાં જીવે છે.
બિલકુલ. અને એ આધુનિક પ્રજાસત્તાકવાદ એટલે કે રિપબ્લિકનિઝમના પણ સમર્થક છે.
રિપબ્લિકનિઝમ, એ તો આપણે ત્યાં પણ બહુ ચર્ચાય છે.
હા, પણ એમના મતે રિપબ્લિકનિઝમ એટલે ખાલી સરકાર દખલ ના કરે એ નહીં, એનો મતલબ છે કે પોતાના શાસનમાં, પોતાના નિર્ણયોમાં આપણો અવાજ હોવો જોઈએ, આપણે ભાગીદાર હોવા જોઈએ,
સામૂહિક સ્વશાસન.
હા, એ જ. અને યુરોપિયન યુનિયનમાં જે લોકશાહી ખાદની વાત થાય છે ને,
હા, કે નિર્ણયો લોકોથી બહુ દૂર લેવાય છે.
બરાબર. એના પરના એમના કામથી જ એમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે.
ઓકે, તો હવે એમના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તકોમાં નાગરિકતા વિશે એમનો મૂળભૂત તર્ક શું છે?
એમનો સૌથી મોટો અને કદાચ ક્રાંતિકારી વિચાર આ છે, નાગરિકતા એ કોઈ સ્ટેટસ નથી, કોઈ દરજ્જો નથી જે તમને મળી ગયો અને વાત પૂરી, જેમ કે કોઈ ટ્રોફી.
તો શું છે?
એ એક પ્રવૃત્તિ છે, એક્ટિવિટી, એક રાજકીય પ્રથા છે, પોલિટિકલ પ્રેક્ટિસ. એ કંઈક છે જે આપણે કરીએ છીએ, એને આપણે જીવવી પડે છે, એ ખાલી આપણી પાસે છે એમ નહીં.
ઓહો, એટલે નાગરિક હોવું એક રોલ છે, એક ભૂમિકા છે જે આપણે ભજવવાની છે, ખાલી ઓળખપત્ર નથી.
બરાબર સમજ્યા. જાણે કોઈ જવાબદારીવાળું પદ હોય, એ વ્યક્તિ અને એના રાજકીય સમુદાય વચ્ચેનો એક જીવંત ધબકતો સંબંધ છે.
આ તો પેલો જૂનો ઉદારમતવાદી વિચાર છે, એનાથી બિલકુલ અલગ લાગે છે.
હા, પેલો લિબરલ વિચાર જે નાગરિકતાને મુખ્યત્વે અધિકારોના રક્ષણ તરીકે જુએ, જાણે આપણે ગ્રાહક હોઈએ અને સરકાર આપણને અધિકારો આપે.
તો જો આપણે ગ્રાહક નથી તો બેલામીના મતે શું છીએ?
આપણે સહનિર્માતા છીએ. બેલામી રિપબ્લિકન મોડલ પર ભાર મૂકે છે. અહીં નાગરિક ખાલી અધિકારો ભોગવતો નથી, પણ અધિકારો કેવા હોવા જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયામાં ભાગ લે છે.
એટલે કેન્દ્રમાં શું છે?
કેન્દ્રમાં છે સક્રિય રાજકીય ભાગીદારી, બધા નાગરિકો વચ્ચે રાજકીય સમાનતા, અને સૌથી અગત્યનું, સામૂહિક સ્વશાસન, કલેક્ટિવ સેલ્ફ ગવર્નન્સ.
મતલબ કે આપણે બધા સાથે મળીને આપણા નિયમો બનાવીએ, આપણું ભવિષ્ય ઘડીએ, આ આપણો સહિયારો ગોલ, લક્ષ્ય છે.
બરાબર. આ જ એમનો મુખ્ય સંદેશ છે.
તો આ પુસ્તકોનો હેતુ એ જ છે કે આપણે નાગરિકતાની આ સક્રિય ભાગીદારીવાળી ભૂમિકાને સમજીએ. ખાલી કાનૂની વ્યાખ્યાઓમાં ન અટવાઈએ.
ચોક્કસ, બેલામી આપણને ફરી વિચારવા મજબૂર કરે છે. લોકશાહી અને નાગરિકતાનો સંબંધ શું? અધિકાર અને ફરજનું બેલેન્સ શું? આટલી બધી વિવિધતામાં એકતા કઈ રીતે લાવવી? શું દેશની સરહદો બહાર પણ નાગરિકતા હોઈ શકે? આ બધા ઊંડા સવાલોની ચર્ચા છે આ પુસ્તકોમાં.
ચાલો આ નાગરિકતા એક પ્રવૃત્તિ છે વાળી વાતને થોડી વધુ સમજીએ. શું આ સાવ નવો વિચાર છે?
ના, મૂળભૂત રીતે તો નહીં. જુઓ, પ્રાચીન ગ્રીસમાં પોલિટિસ કોણ હતો? જે શહેરના પોલીસના રાજકીય જીવનમાં ભાગ લે.
હા, એથેન્સમાં.
અને રોમમાં સિવિસનો ખ્યાલ થોડો કાનૂની હતો, પણ ભાગીદારી તો ત્યાં પણ હતી. પણ હા, એ યાદ રાખવું પડે કે ત્યારે મોટાભાગના લોકો તો બહાર જ હતા. સ્ત્રીઓ, ગુલામો.
હા, એ બાકાતી બહુ હતી. અને અત્યારના સમયમાં આ વિચાર કેવી રીતે બદલાયો?
ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ પછી નાગરિકતા દેશ સાથે, રાષ્ટ્ર રાજ્ય સાથે જોડાઈ, લોકોની સાર્વભૌમત્વ સાથે. આજે મુખ્ય ત્રણ પ્રવાહ દેખાય.
કયા ત્રણ?
એક તો પેલો લિબરલ અધિકારો પર ભાર, બીજો રિપબ્લિકન ભાગીદારી પર ભાર, અને ત્રીજો સમુદાયવાદી, જે સૈયારા મૂલ્યોની વાત કરે. બેલામી આ ત્રણેયને જુએ છે, પણ એમનો ઝોક, એમનો ભાર એ રિપબ્લિકન વિચાર પર, એટલે કે સક્રિય ભાગીદારી પર સૌથી વધુ છે. એ જ નાગરિકતાનો આત્મા છે એમના મતે.
હવે અધિકારોની વાત નીકળી છે તો પેલા બ્રિટિશ સમાજશાસ્ત્રી ટીએચ માર્શલ યાદ આવે છે. એમણે અધિકારોનું વર્ગીકરણ કર્યું હતું ને ત્રણ ભાગમાં.
હા, બહુ જ પ્રખ્યાત વર્ગીકરણ છે એમનું. એમણે કહ્યું કે ઇતિહાસમાં પેલા નાગરિક અધિકારો આવ્યા, સિવિલ રાઇટ્સ, જેમ કે બોલવાની આઝાદી, કાયદા સામે સમાનતા.
18મી સદીમાં.
પછી આવ્યા રાજકીય અધિકારો, પોલિટિકલ રાઇટ્સ, મત આપવાનો, ચૂંટણી લડવાનો હક, એ 19મી સદી. અને છેલ્લે 20મી સદીમાં આવ્યા સામાજિક અધિકારો, સોશિયલ રાઇટ્સ, શિક્ષણ, આરોગ્ય, સોશિયલ સિક્યોરિટી.
અને માર્શલનો તર્ક એ હતો કે આ સામાજિક અધિકારો જરૂરી છે, જેથી લોકો બીજા અધિકારોનો ઉપયોગ કરી શકે, બરાબર ને?
હા, જો પેટમાં ભૂખ હોય, ભણતર ના હોય, તો પછી રાજકારણમાં ભાગ ક્યાંથી લેવાય? એમની વાત સાચી હતી. માર્શલનું યોગદાન બહુ મોટું છે.
તો પછી બેલામી એમાં શું નવું ઉમેરે છે?
બેલામી માર્શલની વાત સ્વીકારે છે, પણ એક મહત્વનો સવાલ ઉઠાવે છે. એ કહે છે કે માર્શલની વાત સાંભળીને એવું લાગે કે નાગરિક તો બસ નિષ્ક્રિય રીતે લાભ લે છે, પેસિવ રેસિપિયન્ટ, જાણે સરકાર કંઈક આપી રહી છે ને આપણે લઈ રહ્યા છીએ.
ઓ, તો બેલામી શું કહે છે? કયા અધિકારો સૌથી પાયાના છે?
બેલામી માટે ચાવી છે રાજકીય અધિકારો, પોલિટિકલ રાઇટ્સ.
કેમ? એવું કેમ?
કારણ કે રાજકીય અધિકારો જ આપણને, નાગરિકોને, એ શક્તિ આપે છે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે આપણા બીજા અધિકારો કેવા હોવા જોઈએ, કેટલા હોવા જોઈએ, કોને મળવા જોઈએ.
એટલે રાજકીય ભાગીદારીથી જ બીજા અધિકારો ઘડાય છે, રક્ષાય છે, બદલાય છે.
બરાબર. અધિકારો કંઈ આકાશમાંથી નથી પડતા, એ લોકોની રાજકીય પ્રક્રિયામાંથી, એમના સંઘર્ષમાંથી જન્મે છે. અહીં ફરી પેલી વાત આવીને, નાગરિકતા એક પ્રવૃત્તિ છે, એક ભૂમિકા છે.
એટલે અધિકાર અને જવાબદારી, જેમાં આ રાજકીય ભાગીદારી મુખ્ય છે, એ એકબીજા સાથે જોડાયેલા છે.
એકદમ. રાજકીય ભાગીદારી વગરના અધિકારો પોકળ છે. આપણો રોલ ખાલી અધિકાર માંગવાનો નથી, પણ એને બનાવવાનો અને સાચવવાનો પણ છે.
પણ આજનો સમય જુદો છે. આપણા દેશમાં જ જુઓ, કેટલી બધી ભાષાઓ, ધર્મો, સંસ્કૃતિઓ. શું આટલી બધી વિવિધતામાં એક સમાન નાગરિકતા ચાલે? બધાને એક લાકડીએ હંકાય?
આ બહુ મોટો પડકાર છે. અને જે જૂનું નાગરિકતાનું મોડેલ છે, એની ટીકા પણ થઈ છે આ મુદ્દે.
કોણે કરી છે ટીકા?
નારીવાદીઓએ કહ્યું કે આ મોડેલ સ્ત્રીઓને જાહેર જીવનમાંથી બાકાત રાખે છે. બહુ સાંસ્કૃતિક વિચારકો કહે છે કે લઘુમતી સમુદાયોની ઓળખ જાળવવા કદાચ એમને ખાસ જૂથ અધિકારો, ગ્રુપ રાઇટ્સ આપવા પડે.
તો બેલામી આનો શું રસ્તો કાઢે છે? શું એ ગ્રુપ રાઇટ્સની વાત કરે છે?
ના, બેલામીનો રસ્તો થોડો અલગ છે. એ કોઈ પર એક જ સંસ્કૃતિ ઠોકી બેસાડવાના તો સખત વિરોધી છે, પણ એનો ઉકેલ એ અલગ ગ્રુપ રાઇટ્સમાં નથી જોતા.
તો પછી ક્યાં જુએ છે?
એ ઉકેલ જુએ છે સમાવેશી લોકશાહી પ્રક્રિયાઓમાં, ઇન્ક્લુઝિવ ડેમોક્રેટિક પ્રોસેસીસ.
એનો મતલબ શું? વ્યવહારમાં કેવી રીતે થાય?
મતલબ કે આપણે એવી રાજકીય સિસ્ટમ બનાવીએ, એવી સંસ્થાઓ બનાવીએ જ્યાં અલગ અલગ સંસ્કૃતિના લોકો પણ સરખા નાગરિક તરીકે ભાગ લઈ શકે, પોતાની વાત મૂકી શકે, સહિયારા નિર્ણયોમાં પોતાનું યોગદાન આપી શકે.
એટલે વિવિધ ઓળખોનો સ્વીકાર પણ થાય અને નિર્ણયો સહિયારી ચર્ચાથી લેવાય.
હા, અને પેલી ઓળખની રાજનીતિ પોલિટિક્સ ઓફ રેકગ્નિશન સાથે જોડી શકાય, પણ અંતિમ નિર્ણય સહિયારી લોકશાહી પ્રક્રિયાથી, એકતા સંસ્કૃતિની સમાનતાથી નહીં પણ પોલિટિકલ પ્રોસેસ પ્રત્યેની સહિયારી કમિટમેન્ટથી આવે.
એટલે આપણે ભલે અલગ અલગ હોઈએ પણ સહિયારા રાજકીય લક્ષ્ય માટે સાથે કામ કરી શકીએ.
હા, શરત એટલી કે આપણી લોકશાહી પ્રક્રિયાઓ સાચે જ સમાવેશી હોય, બધાને જગ્યા મળે.
હવે થોડી વાત દેશની બહારની કરીએ. યુરોપિયન યુનિયન ઇયુ એમણે એમના સભ્ય દેશોના નાગરિકોને ઇયુ સિટીઝનશીપ આપી. શું લાગે છે, એ પ્રયોગ સફળ થયો? શું દેશથી પર કોઈ નાગરિકતા શક્ય છે? આપણે ક્યારેક ગ્લોબલ સિટીઝન, વૈશ્વિક નાગરિક બની શકીશું?
ઇયુ સિટીઝનશીપ રસપ્રદ તો છે જ. લોકોને બીજા ઇયુ દેશમાં રહેવા, કામ કરવા જેવા અધિકારો મળે છે. પણ બેલામીને શંકા છે કે આ શું ખરેખર રાજકીય નાગરિકતા બની શકે કે કેમ.
કેમ, શું ખૂટે છે એમાં?
બેલામી કહે છે કે સાચી રાજકીય નાગરિકતા માટે બે વસ્તુ જોઈએ. એક તો ડેમોસ, એટલે કે એવો લોક સમુદાય જે પોતાને એક રાજકીય એકમ માને, જેમની સહિયારી ઓળખ હોય. અને બીજું અસરકારક સહિયારી લોકશાહી સંસ્થાઓ, જેના દ્વારા આ સમુદાય ભેગા મળીને નિર્ણયો લઈ શકે.
અને આ બંને વસ્તુ ઇયુ લેવલે કે ગ્લોબલ લેવલે પૂરી રીતે નથી.
અત્યારે તો નથી લાગતું. યુરોપિયન ઓળખ બની રહી છે, પણ લોકો હજી પોતાની જાતને ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન તરીકે વધુ જુએ છે. અને આખી દુનિયા માટે તો કોઈ એક ડેમોસ કે લોકશાહી સંસ્થા છે જ નહીં.
તો ઇયુ નાગરિકતા રાષ્ટ્રીય નાગરિકતાની જગ્યા ન લઈ શકે?
બેલામીના મતે જગ્યા ન લઈ શકે, પણ પૂરક બની શકે, સપ્લિમેન્ટ કરી શકે. લોકશાહી અને અધિકારો માટે આજે પણ મુખ્ય મેદાન તો રાષ્ટ્રરાજ્ય જ છે.
જોકે દુનિયા હવે જોડાઈ રહી છે, સમસ્યાઓ વૈશ્વિક છે, ક્લાઇમેટ ચેન્જ, મહામારી. ત્યારે વિચારવું તો પડે કે આ અલગ અલગ લેવલ પર નાગરિક તરીકે આપણો રોલ શું.
ચોક્કસ, એ જ મોટો પડકાર છે અને ભવિષ્યનો પ્રશ્ન પણ.
તો આખી વાતનો નિચોડ કાઢીએ, સાર શું, કયા મુખ્ય વિચારો આપણે યાદ રાખવા જેવા છે?
પહેલો અને સૌથી અગત્યનો, નાગરિકતા એ ખાલી કાગળ નથી, એક સક્રિય રાજકીય ભાગીદારી છે, આપણી ભૂમિકા છે, જવાબદારી છે.
બીજું, પેલા રાજકીય અધિકારો, એ ચાવી છે. એનાથી જ આપણે આપણા બીજા અધિકારો નક્કી કરીએ છીએ અને એનું રક્ષણ કરીએ છીએ.
ત્રીજું, અધિકારો અને જવાબદારીઓ એક જ સિક્કાની બે બાજુ, ભાગીદારી એ આપણો હક પણ છે અને ફરજ પણ.
ચોથું, વિવિધતાવાળા સમાજમાં એકતા કઈ રીતે આવે? સાંસ્કૃતિક સમાનતાથી નહીં, પણ સહિયારી, સમાવેશી લોકશાહી પ્રક્રિયાઓ પ્રત્યેની નિષ્ઠાથી.
અને પાંચમું, લોકશાહી કંઈ આપણને પ્લેટમાં મળી ગયેલી વસ્તુ નથી, એને જીવતી આખવી પડે. એની ખાદ પૂરવા માટે આપણી નાગરિકોની સતત જાગૃતિ અને ભાગીદારી જોઈએ. નાગરિક બનવું એ એક સફર છે, એક લક્ષ્ય છે, જેના તરફ સતત ચાલતા રહેવાનું છે.
બેલામીના પુસ્તકોમાં અમુક વાક્યો એવા છે જે સીધા ચોંટી જાય, યાદ રહી જાય એવા.
હા, જેમ કે એક વિચાર છે, નાગરિકતા એટલે અધિકારો મેળવવા માટેના અધિકારો હોવા. મતલબ સૌથી મોટો અધિકાર કયો? એ અધિકાર કે તમે પોતે નક્કી કરી શકો કે તમારા અધિકાર કયા હોવા જોઈએ.
વાહ, શું વાત છે. બીજો એક વિચાર વિવિધતા અને એકતા પર. લોકશાહી નાગરિકતા કોઈ સહિયારી સંસ્કૃતિ પર ટકેલી નથી, પણ સહિયારી લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા રાજકીય સમુદાય બનાવવામાં ભાગ લેવા પર ટકેલી છે.
આ તો આપણા દેશ માટે કેટલું સાચું છે. આપણી એકતા આપણી અલગ અલગ ભાષા, ધર્મ, સંસ્કૃતિ ભૂંસી નાખવામાં નથી, પણ આપણા બંધારણ અને લોકશાહી પ્રક્રિયા માટે સાથે આવવામાં છે.
અને ત્રીજો વિચાર, પેલું બેલેન્સ કરવાવાળો, પડકાર અધિકારો અને સામૂહિક સ્વશાસન વચ્ચે પસંદગી કરવાનો નથી, પણ એ સમજવાનો છે કે બંને એકબીજા પર કેવી રીતે આધાર રાખે છે.
બરાબર, વ્યક્તિની આઝાદી પણ જોઈએ અને સમાજના ભલા માટે સાથે મળીને કામ કરવાની વૃત્તિ પણ જોઈએ, બંને જરૂરી છે.
અને છેલ્લે પેલી શરૂઆતની વાત, નાગરિકતાને પાસપોર્ટ કરતા જાહેર પદ, પબ્લિક ઓફિસ તરીકે વધુ જોવી જોઈએ.
હા, એટલે કે આપણે દરેક જણ જાણે શાસનમાં ભાગીદાર છીએ, આપણી પાસે સત્તાનો એક અંશ છે અને એની સાથે જવાબદારી પણ આવે છે આપણા સમાજને, આપણા દેશને ઘડવાની.
તો આ બધી ઊંડી વાતો જાણીને સામાન્ય માણસ શું કરી શકે? આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કામ લાગે?
અરે ઘણું બધું. શરૂઆત આપણા પોતાનાથી. વોટિંગને ખાલી રજાનો દિવસ ના ગણીએ. એ આપણી તાકાત છે, આપણી જવાબદારી છે.
હા, એ તો ખરું.
આપણા ગલી મહોલ્લાના, ગામના, શહેરના પ્રશ્નોમાં રસ લઈએ. ગ્રામસભા હોય, વોર્ડ મીટિંગ હોય, અવાજ ઉઠાવીએ. આ રાજકીય ઉદાસીનતા છે ને, એ જ લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે.
આગળ જઈને જોવાનું શીખવે છે. મુખ્ય સવાલ એ થવો જોઈએ કે આપણે એવી સમાવેશી પ્રક્રિયાઓ કઈ રીતે બનાવી શકીએ જેમાં બધાને ન્યાય મળે, બધાનો અવાજ સંભળાય. ઉકેલ ભાગલા પાડવામાં નહીં પણ સંવાદમાં, લોકશાહી પ્રક્રિયામાં છે.
શિક્ષણ, આરોગ્ય જેવી સરકારી યોજનાઓનું શું?
એને ખાલી સરકારી ભીખ કે રેવડી ના ગણવી જોઈએ. બેલામીના દૃષ્ટિકોણથી જુઓ તો આ સામાજિક અધિકારો નાગરિકોને લોકશાહીમાં બરાબરના ભાગીદાર બનવા માટે સક્ષમ બનાવે છે. એ જરૂરી સાધનો છે. એનાથી નાગરિકની ક્ષમતા વધે છે. અને વૈશ્વિક મુદ્દાઓ જેમ કે પર્યાવરણ, આપણે સીધા કદાચ કાંઈ ના કરી શકીએ, પણ આપણા દેશની નીતિઓ પર અસર કરવા આપણી લોકશાહી પ્રક્રિયાનો ઉપયોગ તો કરી જ શકીએ ને.
હા, વાત તો સાચી છે.
આંતરરાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ પણ ઘણીવાર મજબૂત અને જાગૃત રાષ્ટ્રીય લોકશાહીમાંથી જ શરૂ થાય છે.
આખી વાત સાંભળીને મને તો એમ લાગે છે કે લોકશાહી છે ને, એ કોઈ ટીવી પર જોવાની મેચ નથી, એ તો મેદાનમાં ઉતરીને રમવાની રમત છે.
પાર્ટિસિપેટરી સ્પોર્ટ.
હા, જો આપણે રમીશું નહીં, ખાલી જોઈશું, તો પછી ગોલ તો બીજા જ કરી જશે ને. આપણી નિષ્ક્રિયતા જ લોકશાહીને નબળી પાડે છે.
અને મારા માટે જે મુખ્ય વાત રહી એ છે કે નાગરિકતા કોઈ પહોંચી ગયેલી મંઝિલ નથી. એ તો એક રસ્તો છે, એક સફર છે, એક સતત ચાલતી રાજકીય પ્રક્રિયા છે.
બરાબર.
આપણા બાપદાદાઓએ લડીને જે અધિકારો, જે લોકશાહી મેળવી છે, એને સાચવવાની, એને વધુ સારી બનાવવાની જવાબદારી આપણી પેઢીની છે. આપણે પૂછવું જોઈએ આપણી જાતને, શું આપણે આપણા લોકતંત્રના ખાલી વારસદાર છીએ, ખાલી લાભાર્થી, કે પછી આપણે એના સક્રિય રક્ષક અને સહનિર્માતા પણ છીએ?
બહુ જ સચોટ અને વિચારવા જેવો સવાલ. અને આ જ વિચાર સાથે અમે આજના શ્રોતાઓને છોડીએ છીએ. આ ચર્ચા પછી આપણે સૌ આપણી નાગરિક તરીકેની ભૂમિકા, આપણો રોલ અને આપણા સમાજ માટેના લક્ષ્યો, આપણા ગોલ્સ વિશે વિચારીએ. શું આપણે ખરેખર આપણા સમુદાય અને દેશનું ભવિષ્ય ઘડવામાં આપણું યોગદાન આપી રહ્યા છીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.